તારીખ 3/12/1994 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
શ્રી મદ્રાસ ચંદ્ર વચનામૃત પત્રાંક 569 ચાલે છે. કાલે સ્વાધ્યાય થયો, સંક્ષેપમાં એનું અનુસંધાન કરીએ. એક આત્મજ્ઞાન સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી સંસારના સર્વ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત થવાનો ઉપાય છે. એ નુકસાનથી બચવાનો સિદ્ધ ઉપદેશ છે. લાભને વિચારીએ તો એક આત્મજ્ઞાન એવું પ્રબળ કારણ છે કે જે ભાવિ સાદી અનંત અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન સહિત આપે છે. નુકસાનમાં અનંત દુઃખ છે, એનાથી બચી જવાય છે. લાભ પણ અનંતો છે એવું એક આત્મજ્ઞાન છે. એનું મૂલ્ય કેટલું, એનું મૂલ્યાંકન જો કરતા આવડે તો એ પદની મુખ્યતા આવ્યા વિના રહે નહીં. એવી મુખ્યતા આવે કે જગત ઇષ્ટ નહીં આત્મથી. આખું જગત એક તરણાના તોલે ભાસે, પોતાનું આત્મહિત જ મુખ્ય થાય. તે થવા અર્થે એ પ્રકારનું વિચારબળ હોવું ઘટે. એ પ્રકારનું વિચારબળ હોવા અર્થે અસત્સંગ અને અસત પ્રસંગની રુચિનો અભાવ હોવો ઘટે, અભાવ થવો ઘટે. અને અસત પ્રસંગ અને અસત્સંગ મટવા અર્થે આરંભ અને પરિગ્રહનું અલ્પત્વ કરવાનો વિચાર આવ્યા વિના રહે નહીં. આરંભ અને પરિગ્રહનું અલ્પત્વ થવાનો જે અભિપ્રાય છે, એ અભિપ્રાય અનુસાર બાહ્ય જીવનની પરિસ્થિતિ અને પ્રવૃત્તિ રહે. અહીંથી આપણે આગળ ચાલવું છે. પહેલા પેરેગ્રાફથી આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. એટલે કે અનેક જગ્યાએ અનેક પ્રસંગોમાં રોકાવાનું કારણ પણ ઘટે છે કે જે પોતાની રુચિ છે કે હવે મારે ક્યાંય મારો સમય બરબાદ ન થાય એ મુખ્યપણે જોવું છે. 105 નંબરના પત્રાંકમાં એક વચનામૃત છે, ઉપયોગથી એક પળ પણ ભરના, તે અહીંયા લાગુ પડે છે કે અસંગ અસત પ્રસંગમાં જે સમય જાય છે એ સમય કેવી રીતે ન જવો જોઈએ, સુપાત્ર જીવનો અભિપ્રાય એ વિષયમાં કેવો છે કે એક પળ પણનો એ હિસાબ કરે છે. ઉપયોગ રાખે છે એટલે સાવધાની રહે છે કે મારા આત્મકલ્યાણ અર્થે સમય વ્યતીત થાય છે કે મારા આત્મના અહિતમાં મારો સમય બરબાદ થાય છે. ત્રીજી તો સ્થિતિ નથી, ક્યાં તો સમય આત્મહિતમાં પસાર થાય, ક્યાં તો સમય આત્મના અહિતના અહિતમાં પસાર થાય. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે અને એ સમય અસત પ્રસંગથી બચીને સત્સંગમાં વ્યતીત થાય છે. સત્સંગ તો આજે શબ્દથી તો સહેલોપ થઈ ગયો છે. સ્વામિનારાયણ સપ્રમ સંપ્રદાયમાં તો એ રૂઢિ અર્થમાં વપરાય છે. આપણે બધા સત્સંગીઓ છીએ એમ કે ત્યાં તો એમ જ બોલાય છે આપણે બધા મંદિરે આવનારા બધા સત્સંગીઓ છીએ, તેથી કાંઈ એને સત્સંગ ગણવો એવું કાંઈ નથી. કૃપાળુદેવે સત્સંગ ઉપર તો એક પ્રકરણ મોક્ષમાળામાં લખેલું છે, મોક્ષમાળામાં એક પ્રકરણ, એક પાઠ લખેલો છે સત્સંગ ઉપર, વાંચવા જેવો છે, વિચારવા જેવો છે. અને એના એક અંશનું આપણે ઉદ્ધરણ કરેલું કે જે સંગથી સતનો રંગ ચડે, આત્મરસ પ્રગટ થાય, આત્મરસ પ્રગટેલો વર્ધમાન થાય, એવા પ્રકારના સંગમાં આત્માર્થી જીવે, મમુક્ષુ જીવે રહેવું ઘટે છે. સત્સંગનો વિષય મુમુક્ષુની ભૂમિકાથી લઈને જ્ઞાનીની દશા અને મુનિની ભૂમિકા સુધી ભગવાને બોધેલો છે. મુનિઓ પણ મુનિઓના સંગમાં રહે છે, અને તે પણ એવા સંગમાં રહે છે કે જે વિશેષ ગુણી હોય, વિશેષ ગુણવાન હોય પોતાથી, તેના સંગમાં મુનિઓ પણ રહે છે. જે મુનિ દશામાં છઠ્ઠું સાતમું ગુણસ્થાન ક્ષણે ક્ષણે આવે છે, ક્ષણમાં નિર્વિકલ્પ શુદ્ધોપયોગ પ્રગટ થાય છે, એને મુનિ દશામાં પણ સત્સંગને બોધેલો છે. કોઈ જિનકલ્પી મુનિ હોય જુદી વાત છે, અપવાદ છે. બહુભાગ સ્થવિરકલ્પી મુનિઓ હોય છે, એ પણ બીજા વિશેષ ગુણી અને આચાર્યોના સંગમાં રહે છે. આવી ઉત્કૃષ્ટ સાધક દેખાડવાનું કારણ શું? ક્યાં તો કુસંગ ને અસત્સંગ છે જ નહીં, કે ઉપયોગ તો બહાર જાય છે ને. જો જીવનો ઉપયોગ બહાર જતો હોય તો જીવે વિવેક કરવો ઘટે છે કે ઉપયોગ ક્યાં જવો જોઈએ. બહાર જતા ઉપયોગમાં પણ વ્યવહારે આત્મસાધન થાય એવો વિવેક પ્રગટ ન થાય તો સંસાર સાધન થયા વિના રહેશે નહીં, એનું સાધ્ય સંસાર છે. આ પરિસ્થિતિ અનિવાર્ય છે. એટલા માટે મુમુક્ષુને અને આત્માર્થીને તો વિશેષ પ્રકારે સત્સંગનો આશ્રય કરવાનો અહીંયા ભગવાનનો બોધ છે. અને તેથી શું લાભ થશે? કે અસત્સંગનું બળ ઘટશે, અસત્સંગનું બળ ઘટશે, આરંભ પરિગ્રહનું અલ્પત્વ થશે, અને આત્મજ્ઞાન થાય એવા પુરુષાર્થની આત્મજાગૃતિ ઉત્પન્ન થવાનો અવસર આવશે. એ આખી લિંક પછી ક્રમથી એ રીતે લેવી. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે, નહીતર અસત્સંગનું એટલું જોર છે, જોર છે એટલે કે આ જીવ અસત્સંગના પ્રસંગોના ઘેરાવાથી ઘેરાયેલો છે. આ પરિસ્થિતિ છે. એક વિચાર વિશેષ અહીંયા એ પ્રકારે છે કે જ્યાં સુધી જીવ અસત્સંગથી ઘેરાયેલો છે અથવા અસત પ્રસંગોની ચિંતાથી ઘેરાયેલો છે, એના વિચારોથી ઘેરાયેલો છે, ત્યાં સુધી એ કોઈ પણ સાધન કરે તો એ સાધન સફળ થતું નથી. જેમ કોઈ માણસ કૂવામાં નાહવા પડ્યો હોય, તરતા ભલે એને આવડતું હોય, તરતો હોય પાણીમાં, પણ ઊંડે તળિયે જતા ઊંધે માથે જાય, જવું પડે ઊંધે માથે, નીચે જવું હોય તો ઊંધે માથે જવું પડે. એમાં નીચે કૂવામાં ભેખડ હોય અને ખબર ન હોય અને એમાં માથું હલવાઈ જાય, પછી ગમે એટલા તરફડિયા મારે, હાથ પગ ગમે એટલા હલાવે, મરી જાય, ડૂબીને મરી જાય. એમ અહીંયા સંસારના અસત પ્રસંગ અને સંસારના સંયોગોની ચિંતાથી અનાદિથી ઘેરાયેલો એવો જીવ કલાક બે કલાક સ્વાધ્યાય કરીને અપેક્ષા રાખે કે મને કાંઈ આત્મકલ્યાણ થઈ જાય તો સારું, પણ એવી રીતે આત્મકલ્યાણ થતું નથી અને અમૂલ્ય એવું મનુષ્ય આયું વ્યતીત થતું જાય છે, જીવન ચાલ્યું જાય છે, અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે. એટલે 83 નંબરના પત્રમાં કૃપાળુદેવે ઉલ્લેખ કર્યો છે, જરા વાંચવા જેવો છે. પાનું 198. સંસારની ચિંતાથી મુક્ત થવા અર્થે સૌથી પહેલા ક્રમના લક્ષ્ય, ક્રમથી પહેલી દશા કેવી આવવી જોઈએ, આખો પત્ર ક્રમ ઉપર છે. તત્વજ્ઞાનની બીજા પેરેગ્રાફથી તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો નેપથ્યમાંથી એવો ધ્વનિ નીકળશે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેમ આવ્યા છો, તમારી સમીપ આ સમૂહ શું છે, તમારી તમને પ્રતીતિ છે કે તમે વિનાશી, અવિનાશી વા કોઈ ત્રિરાશી છો, ત્રિરાશી લીધો છે એટલે ત્રીજા કોઈ છો, એમ તો પ્રાસ મેળવ્યો છે. એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે, પ્રશ્નો હૃદયમાં પ્રવેશ કરશે, ઉપર ઉપર છેલ્લા નહીં એમ કે છે. અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો, શું લીધું, સંસારની ચિંતાથી ઘેરાયેલો હતો, એ ઘેરાવો છૂટવા માટે આ ચિંતાથી, પરિભ્રમણની ચિંતાથી ઘેરાયો, એ પરિભ્રમણની ચિંતાથી ઘેરાય ત્યારે કેવો ઘેરાય છે એ વિષય ઉપર કૃપાળુદેવના જ વચનામૃતો જેને જોવા હોય તો એક એક વિષયમાં વિસ્તાર કરીએ તો આગળ જ નહીં ચાલી શકીએ, પત્ર જ પૂરો નહીં થાય. પત્રાંક 86 અને પત્રાંક 195 એ બંને પત્રમાં એક જ વિષય છે કે આ જીવને પરિભ્રમણ કેમ થઈ રહ્યું છે અને તે કેવી રીતે એનાથી મુક્ત થાય, તેથી કેમ મુક્ત થવાય, એ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે એમ કરીને વાત કરી છે. અને એ મૂંઝવણ વ્યાયલેશન ત્યાં બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે. બીજા વિચારો એટલે સંસારની ચિંતા, જ્યાં માથું ભેખડમાં ગયું છે ત્યાંથી નીકળશે અને એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે. છેવટની સિદ્ધિ એ જ ચિંતાથી છે. આ પ્રારંભનો પહેલો ક્રમ છે. એ વિચારોના વિવેકથી જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે, સંપૂર્ણ સુખની ઈચ્છા છે, તેની પ્રાપ્તિ થાય છે. અને એ જ વિચારોના મનનથી અનંત કાળનું મુંજન ટળવાનું છે. પહેલા સંસારમાં મૂંઝાયેલો હતો એ પણ લખ્યું છે, સંસારના સર્વ જીવો મૂંઝાયેલા પડ્યા છે. આ કૃપાળુદેવનો વચનામૃત છે. જગતમાં સર્વ જીવો કાંઈ ને કાંઈ રીતે મૂંઝાયેલા પડ્યા છે. એ મૂંઝણમાંથી નીકળવા માટે પહેલું પગથિયું આ છે. આ પગથિયા પગ મૂક્યા વિના કલાક બે કલાક નિવૃત્તિ લઈને તત્વજ્ઞાનનો અભ્યાસ કરે. સોપક્ષમ હોવાને લીધે કેટલીક ધારણા અને સમજ પણ થાય. બૌદ્ધિક સ્તર ઉપર તત્વજ્ઞાનનો જે કાંઈ વિકાસ થાય, તેમ છતાં સફળતા નહીં મળવાનું કારણ એ છે કે 86 અને 195 પત્ર અનુસાર એ વિષયની ચિંતાથી જૂરણાની સ્થિતિ આવી નથી. ત્યાં એક વાત લખી છે કે આ પ્રશ્નથી અંદરમાં જૂર્યા વિના માર્ગની દિશાનું એક અંશે પણ ભાન થઈ શકે એવું નથી. અને મોટી વાત દિશાની છે. આની અંદર અભ્યાસ કરીને કેટલું તત્વજ્ઞાન શીખ્યો એ અહીંયા સમસ્યા નથી, એ કાર્ય નથી. કાર્ય એ છે કે માર્ગની જે દિશા છે એ દિશા સૂજ આવવી જોઈએ, અને એ દિશા સૂજથી માર્ગ પ્રાપ્ત થવો જોઈએ. માર્ગની દિશા અંતર્મુખી છે. આ જીવે અનંતવાર યમ નિયમ સંયમ આદિ સાધન કરેલા છે, એ બધા જ બહિર્મુખ પરિણામથી કરેલા છે. અંતર્મુખ પરિણામે કોઈ સાધન થયા નથી. અંતર્મુખ પરિણામની જે દિશા બદલાય છે એ દિશાની સૂજ કોઈ એક અંશે ક્યારે પણ આવી શકવા યોગ્ય હોય તો તે આ પ્રકારની ઝૂરણાથી આવે છે. ત્રણ કાળમાં કોઈ પણ મુમુક્ષુ કે આત્મારથી જીવને એ સિવાય ક્રમ શરૂ થયો હોય, શુદ્ધિનો ક્રમ, સ્વરૂપ પ્રાપ્તિનો ક્રમ, આત્મસુખનો ક્રમ શરૂ થયો હોય એ વસ્તુની સ્થિતિમાં નથી. જેમ એક ક્રમ એવો છે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ વિના સુખ શાંતિ અને આત્માનો આનંદ નથી, મોક્ષનું કારણ નથી અને એનું ફળ મોક્ષ પણ નથી. તેમ છતાં પણ એ સ્વરૂપના અવલંબન લેતા પહેલા સત્પુરુષનું અવલંબન લીધા વિના અક્રમે કોઈ મોક્ષ માર્ગને કે મોક્ષને પામ્યા નથી. ત્રણ કાળમાં, અનંતકાળના ત્રણેય કાળમાં કોઈ દિવસ એવો ક્રમ કોઈને વિશે બન્યો નથી કે સત્પુરુષનો યોગ થઈને ગુરુબમ વિના આત્મજ્ઞાન થયું હોય અને આત્માનું અવલંબન આવ્યું હોય. એ બની શકવા યોગ્ય નથી. એક વસ્તુ સ્થિતિ છે, એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે પરિણામની. એમ સંસારની ચિંતામાં સલવાયેલા જીવને જ્યાં સુધી આત્મ સ્વરૂપની પ્રાપ્તિની પરિભ્રમણના નાશની ચિંતા ન થાય ત્યાં સુધી પેલી ચિંતા યથાર્થ પ્રકારે મટતી નથી. નહીતર કોઈ એમ કહે કે વૈરાગ્ય આવે ને દીક્ષા લઈ લઈએ, એમાં શું? એમ નહીં. દીક્ષા લીએ કે ન લીએ એ વાત બાજુ ઉપરની છે. પહેલી વાત એ છે કે એ ચિંતાથી છૂટવા માટે બીજી ચિંતા ઊભી થઈ છે કે નહીં, અને એની ઝૂરણા આવી છે કે નહીં. જો એમ ન થયું હોય તો જે કાંઈ સાધન કર્યું છે તે અક્રમે કર્યું છે, માર્ગથી દૂર જવાનું બનશે અને જેટલું દૂર જવાનું બનશે એટલું સમીપ આવવાનો પરિશ્રમ વધશે, બીજું કાંઈ નહીં થાય. નાની પુરુષોએ પોતાના સ્વાનુભવથી મોક્ષ માર્ગ પર્યંત પહોંચવા માટેનો પણ ક્રમ બાંધેલો છે. અને એટલા માટે કૃપાળુદેવના વચનામૃતમાં એક વાત ઉપર ઘણું વજન છે. વારંવાર એ વાત ઉપર એ નિર્દેશ કરે છે કે જ્ઞાનીના માર્ગે ચાલજો, જ્ઞાનીના માર્ગે નહીં ચાલો તો સ્વચ્છંદથી રખડી મરવા સિવાય બીજું કાંઈ એ નહીં થાય. સૌભાગભાઈનો દ્રષ્ટાંત જીવંત દ્રષ્ટાંત છે આપણી સામે. એ કંઈ શાસ્ત્રો નહોતા ભણ્યા, એમને બીજું કાંઈ આવડતું નહોતું એટલું, પણ તેમનો જ્ઞાનીના માર્ગે ચાલવાનો અદ્ભુત નિશ્ચય, એવી એક જે એમના પરિણમનમાં યોગ્યતા હતી, એ એક યોગ્યતાને કારણે એ તરી ગયા છે, સંસાર તરી ગયા છે એમ કહેવું જોઈએ. એમના દેહાંત પછી તેમના પરિવાર ઉપર લખાયેલો પત્ર 783 પહેલું જ વચન એ લીધું છે. પત્રના મથાળામાં તો શ્રી સૌભાગને નમસ્કાર કર્યા છે. શ્રી સૌભાગની મુમુક્ષુ દશા અને જ્ઞાનીના માર્ગે ચાલવાનો તેમનો અદ્ભુત નિશ્ચય અમને વારંવાર સાંભળી આવે છે. આ રીતે પહેલું વચનામૃત આ છે પત્રનો. અમને સૌભાગ કઈ રીતે સાંભળે છે કે આ એક વિશિષ્ટ ગુણ હતો, નહીતર જીવ સ્વચ્છંદે ચાલે છે અને સ્વચ્છંદે ચાલતા સંસાર પરિભ્રમણ સિવાય એનું કોઈ ફળ નથી. એ પણ એમણે બહુ સંક્ષેપમાં કહ્યું છે કે સ્વચ્છંદ અને પ્રતિબંધ એ સંસારમાં રખડવાના મુખ્ય કારણો છે. પ્રતિબંધ 172માં કયા? સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, દેહ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. આ પ્રતિબંધ જીવને રોકવાના રોકાવાના કારણો છે, અને સ્વચ્છંદ છે એ જીવને માર્ગના બદલે ઉન્માર્ગે લઈ જાય છે, ઉપાયના બદલે અવળો ઉપાય થાય છે, અને તેથી પરિભ્રમણ છૂટવાનું બિલકુલ બની શકતું નથી. એટલે અહીંયા આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. એટલે શું? આત્મકલ્યાણનો વિચાર કહો, આત્મકલ્યાણની ચિંતા કહો, અને આત્મકલ્યાણની અપ્રાપ્તિમાં થતો ખેદ, અત્યંત ખેદ, કે જેના માટે એક શબ્દ એમણે એવો વાપર્યો કે જુરે, અત્યંત જુરે, જેમ પ્રિયજનના વિયોગમાં પ્રિયજનનું મૃત્યુ થાય ત્યારે કોઈ જુરે છે, જુરી જુરીને મરે છે, એવા પણ દાખલાઓ બને છે સંસારમાં. એવી પરિસ્થિતિ પોતાના આત્મકલ્યાણ માટે થયા વિના સીધું કોઈને આત્મજ્ઞાન થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી, એમ કહેવાનો ત્યાં અભિપ્રાય છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી, એ પ્રકારે આત્મવિચાર થવાથી, મૂળમાં આ વાત છે. આત્મવિચાર એટલે આત્મજ્ઞાનના આત્મજ્ઞાનીઓએ લખેલા પુસ્તકો વાંચે, વિચારે કે ચર્ચા કરે એટલી વાત નથી લીધી. એની ચિંતાથી ઘેરાય અને સરખી રીતે એની ઝૂરણામાં આવે તો તેને આત્મજ્ઞાન થાય છે. આ રીતે કારણ કાર્યની સંધિ છે. કારણ કાર્યને ન સમજવામાં આવે તો કારણ કાર્ય વિપર્યાસ અથવા ક્રમ વિપર્યાસ નામનો એક નવો દોષ ઉત્પન્ન થાય છે, અને એ દોષને શાસ્ત્રમાં મિથ્યાત્વના પ્રકરણમાં ગ્રહિત મિથ્યાત્વ કહ્યું છે. વસંતભાઈ, જો આ એક જવાબદારી કેવી ઊભી થાય છે કે જીવ કરે તત્વજ્ઞાનનો અભ્યાસ અને ક્રમ અને કારણ કાર્યને ન સમજી શકે, એવી સમજવાની યોગ્યતા ન હોય, દરકાર ન હોય, સાવધાની ન હોય, ખ્યાલ ન હોય, અજાણપણું હોય, અજ્ઞાન હોય, તો બીજી રીતે ચાલે. માને કે હું કાંઈ ઉપાય કરું છું મારા આત્મકલ્યાણનો, બુદ્ધિપૂર્વક નવું ગ્રહણ કરેલું મિથ્યાત્વ કહે છે એને, એને ગ્રહિત મિથ્યાત્વમાં લઈ ગયા. ગ્રહિત મિથ્યાત્વનો વર્ગ જુઓ તો મુસલમાન ખ્રિશ્ચિયનથી માંડીને બધા અન્ય મતિઓનો છે. જરાક નગ્ન સત્ય કડવું લાગે એવું છે, પણ ગ્રહિત મિત્યાત્વ થાય એટલે એ ક્લાસમાં બેસી ગયા, ક્લાસ આખો બદલાઈ ગયો. ભલે જિનાગમનો અભ્યાસ થતો હોય તો પણ અરે સમોસરણમાં એ સ્થિતિ ઊભી થાય છે ત્યારે તો એ પ્રકારનો સુયોગ નથી. 2500 વર્ષથી એ વાત ખલાસ થઈ ગઈ છે. પણ જે દિવસ સતયુગનો ચોથા આરાનો પ્રારંભ હતો એટલે બહુ સારો કાળ હતો. પછી ઉંડાવ સર્પિણી છે એટલે અવસર્પિણીમાં ઉતરતો કાળ, ચોથા આરામાં ઉતરતો કાળ આવ્યો છે. પાંચમા આરામાં તો કહેવાની જરૂર નથી, પ્રત્યક્ષ અનુભવ થાય એવી વાત છે. તો પણ ઋષભદેવ ભગવાનના સમોસરણમાં ભગવાનની વાણી છૂટી ત્યારે સાંભળનારાઓમાં 363 અન્ય મતની ઉત્પત્તિ થઈ. એ દિવસે કોઈ મંદિરો બીજા નહોતા, બીજા કોઈ સાધુઓ નહોતા, બીજી કોઈ પરિસ્થિતિ અન્ય મતની પ્રસિદ્ધ રીતે નહોતી. અત્યારે તો ઘણા સંપ્રદાય ચાલે છે, મંદિર મસ્જિદ ગુરુદ્વાર અને ચર્ચ અનેક પ્રકારે ચાલે છે. તે દિવસે કાંઈ નહોતું, તો પણ થાય સ્વતંત્રપણે. ભગવાનની વાણીમાં એવું નિમિત્ત નથી કે ગ્રહિત મિથ્યાત્વ થાય, ભગવાનની વાણીમાં તો સંકિત થાય એવું નિમિત્ત છે. છતાં પણ જીવ પોતે સ્વચ્છંદ કરે તો પારાવાર નુકસાન થાય, અને રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પાયમાં એમ અનંત કહી ભાઈ જીન નિર્દોષ. સ્વચ્છંદ એટલો મોટો દોષ છે એટલે એ દોષ ઉપર વિશેષ કરીને વિચારવા યોગ્ય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. તે વાત કેવળ સત્ય છે, અને આત્મજ્ઞાન થવું એને મોક્ષ થવાનો, અલ્પકાળમાં મોક્ષ થવાનો અને થવાનો જ. સાધક દશાનો કાળ અસંખ્ય સમય છે, અનંત સમય નથી. ભલે વચ્ચે દેવલોકના ભાવ આવે પણ એ અસંખ્ય સમયની મર્યાદામાં આવે છે, અનંત સમયની મર્યાદામાં નથી જતો. કોઈ એમ કહે કે આ કાળમાં તો મોક્ષ છે નહીં, તો પછી જ્ઞાની પુરુષ મોક્ષની વાત કેમ કરે છે? કે આ કાળમાં મોક્ષ નથી એમ વિચારીને મોક્ષના કારણભૂત એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં હતોત્સાહ થવું છે, હતોત્સાહી થવું છે, નિરુત્સાહી થવું છે, શું થવું છે, શું કરવું છે? એ વાત અહીંયા વિચારવા જેવી નથી એમ કે છે. જેને આત્મકલ્યાણની અથવા મોક્ષની ભાવના છે, મોક્ષ જેનું સાધ્ય છે, મોક્ષ જેનું ધ્યેય છે, મોક્ષ જેનું લક્ષ્ય છે, એને અત્યારે આ કાળમાં મોક્ષ થતો નથી એ વાત ગૌણ થઈ જાય છે. ભલે સૈદ્ધાંતિક રીતે વસ્તુ સ્થિતિ હોય પણ ભાવના છે એ વસ્તુ સ્થિતિને ગણકારતી નથી. ઠીક, ભાવના છે એ વસ્તુ સ્થિતિને ગણકારતી નથી. એવી પ્રબળ ભાવના એ જ આત્મવીર્યને સ્ફૂર્ણ થવાનું કારણ બને છે. એટલા માટે આત્મજ્ઞાનનું ફળ સિદ્ધું બતાવે છે. આત્મજ્ઞાનથી મુનિ દશા આવશે એ વચ્ચેની વાત નથી કરી, અધૂરી દશાની, સીધી પૂર્ણ દશાની વાત કરે છે. કે આત્મજ્ઞાનથી મોક્ષની પરિભાષા કરી છે. નિજ સ્વભાવ સ્વરૂપ કેવો છે મોક્ષ? કે જેવો આત્મ સ્વભાવ છે, સહજ સ્વભાવ છે, એવો જ અવસ્થા, એવી જ પ્રગટ અવસ્થા થાય એને અહીંયા મોક્ષ કહે છે. કે એ અવસ્થામાં સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિતપણું થાય છે, દુઃખ અને ક્લેશનો અને મલિનતાનો, અપવિત્રતાનો અને વિપરીતતાનો એક અંશ પણ જેમાં અનંતમાં ભાગે પણ કોઈ અંશ ન રહે એવી દશા એને અહીંયા મોક્ષ કહે છે. અને એ વાત કેવળ સત્ય છે, એ વાત પરમ સત્ય છે, એમાં મિનમેખ નથી, ફેરફાર નથી. ત્રણેય કાળે આત્મજ્ઞાનીનો મોક્ષ થઈ ગયો, થઈ ગયો અને થઈ ગયો. એક ન્યાયે એને અત્યારે મોક્ષ થયો એમ પણ કહેવામાં આવે છે, ભાવિ નિગમ નહીંથી. સમયસારમાં તો એ પદ છે, ભગવાન અમૃતચંદ્રાચાર્યે એક કળશ લખ્યો છે કે સહી મુક્ત એવો, સમ્યક દ્રષ્ટિનું વર્ણન કરતા એ કહ્યું કે અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ. શાંતિભાઈ છે ને, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, એ મુક્ત જ છે, સહી મુક્ત એવો છેલ્લું પદે લખીને કહ્યું તો મુક્ત જ છે. અમે એને હવે બંધાયેલો જોતા નથી. રિઝર્વેશન અહીંયા નક્કી થઈ ગયું એનું, અલ્પકાળમાં આ જીવ સિદ્ધાલયમાં સ્થાન પામશે. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે એટલે કે જેને હજી દર્શન મોહની નિંદ્રા પૂરી થઈ નથી, સુપ્રભાત થયું નથી. પહેલું વચન લીધું ને પુષ્પમાળાનું, પ્રભાત થયું, જાગો, મોહ નિંદ્રામાંથી જાગ્રત થાવ. 17મા વર્ષ પહેલા કેવા વચનો આવ્યા છે, 12 અંગના સારભૂત એવા વચનો નીકળ્યા છે 17મા વર્ષ પહેલા. 12 અંગનો ટોટલ માર્યો હોય ને એવા વચનો કાઢ્યા છે કેટલાક. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. ભલે દીક્ષા લઈને ફરતા હોય પણ દર્શન મોહ જેનો વ્યતીત થયો નથી, દર્શન મોહના આવરણથી જે મુક્ત થયા નથી, અથવા જેનો આત્મા જાગ્રત થયો નથી, જાગ્રત ચૈતન્ય જેનું પરિણમન હોવું જોઈએ એ પ્રકારમાં જે આવ્યા નથી, તે મુનિ હોય તો પણ તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે, નિજ ચૈતન્ય સ્વરૂપની જાગૃતિમાં મુનિ તો નિરંતર જાગ્રત જ હોય. અને જાગૃતિ આવે ત્યારથી જ મુમુક્ષુતા આવે છે, જાગૃતિ આવે ત્યારથી જ જ્ઞાન દશા હોય છે, મુનિ દશામાં તો નિરંતર જાગૃતિ છે. નિંદ્રામાં પણ જાગૃતિ છે સાધક દશામાં. લાગે એમ કે અત્યારે સૂતા છે જ્ઞાની પણ એ અંદરમાં જાગ્રત છે. પણ એ વાત એ પ્રકારના પરિણમનના અનુભવ સિવાય સમજાય એવું નથી, સમજાય એવું તો નથી. પણ એ અલૌકિક દશાનું, અચિંત્ય દશાનું ચિંતન કે અનુમાન કરે તો પણ પત્તો લાગે એવો નથી. થોડુંક એ બાજુ વળ્યા વિના, આંશિક અનુભવ લીધા વિના, અહીંયા કહેશે નીચે, અંતર્ભેદ જાગૃતિ થયા વિના એ વાત સમજવી પણ નથી બની શકતી. આ પત્રની અંદર એક વિશેષ વાત એમણે એ અંતર્ભેદ જાગૃતિની લીધી છે, બહુ સારી વાત લીધી છે. અને મુમુક્ષુ જીવને એ વિષય ઉપર આકર્ષણ થાય એવો એક પ્રકાર અહીંયા સંકેત રૂપે લીધો છે. જે જીવો મૂળ નિંદ્રામાં સુતા છે તે અમુનિ છે. મુનિ તો નિરંતર આત્મવિચારે વિચારે કરીને જાગ્રત રહે, અથવા આત્મવિચારની જાગૃતિ નિરંતર રહેવી એ અવશ્ય અવશ્ય થવા યોગ્ય, કરવા યોગ્ય કહો પણ કર્તૃત્વ પણ એ નહીં હોવાથી એ થવા યોગ્ય દશા છે. જો પોતાને પોતાના આત્મકલ્યાણની ખેવના ન હોય, દરકાર ન હોય, તો આવું મહાન કાર્ય કેવી રીતે થાય? એ દરકાર જેની નથી, જાગૃતિ નથી, સાવધાની નથી, એને અહીંયા ભગવાન પ્રમાદી કહે છે. ભલે 24 કલાક પોતાની માનેલી ફરજ બજાવતો હોય તો પણ એ પ્રમાદી છે, કેમ કે આત્મકલ્યાણના વિષયમાં એનો પ્રમાદ વર્તે છે. તે પ્રમાદીને સર્વથા ભય છે. એ પ્રમાદી ગમે તેટલો પુરુષાર્થ કરતો હોય તો એ સંસાર પ્રત્યયી પુરુષાર્થ છે. જે કાંઈ કરતો હોય તે લૌકિક કે ધાર્મિક, એ સંસાર પ્રત્યે પુરુષાર્થ છે, એ પ્રમાદ છે. અને એને આલોક ભય, પરલોક ભય, મરણ ભય આદિ સર્વ પ્રકારના ભયો એને ઉત્પન્ન થયા વિના રહે નહીં. કોના આશ્રય નિર્ભય થાય? જ્યાં સુધી જીવને પોતાના શાશ્વત અવ્યાબાધ સ્વરૂપનો અવલંબન અને આશ્રય ન આવે, અંતર્મુખ થઈને અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવમાં ન આવે, ત્યાં સુધી નિર્ભયતા થવી કોઈ રીતે સંભવિત નથી. ત્યાં સુધી ભય ઊભો છે. જેને એ ભાન થયું કે હું શાશ્વત છું તેથી મારું કદી મરણ નથી, અને અવ્યાબાધ સ્વરૂપ હોવાથી કોઈને બાધા પહોંચાડવાની મારા સુધી કોઈની પહોંચ નથી, એવી પ્રતીતિ સહિતનો અનુભવ જ્ઞાન જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી ભયની ઉત્પત્તિ થયા વિના રહે નહીં. અનાદિની એ સ્થિતિ છે. સર્વ પ્રકારના સાતે ભયથી જીવ ઘેરાયેલો છે. ઘેરાયેલો છે એટલું જ નહીં, ભયાન્વિત દશાનું દુઃખ પણ અનંતુ છે, પણ ટેવાઈ ગયો છે. એ દુઃખને સહન કરવા પણ એ ટેવાઈ ગયો છે. જેમ કોઈ પીડા સહન કરતો જીવ પીડાને સહનતાથી ટેવાઈ જાય. અને આ ઠંડી છે, શરૂ શરૂમાં જરાક લાગશે, પછી ટેવાઈ જશે. કેમ ખાવું, કેમ કપડાં પહેરવા, કેમ શું, બધું એની ગોઠવણી થઈ જશે ને ટેવાઈ જશે. પછી ઠંડી બહુ પડે છે ને એની કાંઈ માથાકૂટ નહીં થાય. શરૂ શરૂમાં થોડો પલટો ખાવો હોય ત્યારે આકરું લાગે છે જીવને. એમ અનંતકાળથી અનંત દુઃખ સહન કરવાની અનંતી શક્તિ હોવાને લીધે, એ પણ એની શક્તિ અનંતી છે. શક્તિ તો શક્તિ છે ને, ચાહે સુખ ભોગવે કે ચાહે દુઃખ ભોગવે, પાવર ઇઝ પાવર. પછી એનાથી તમે પાણી ગરમ કરો કે ફ્રીજનું પાણી ઠંડુ કરો, ગીઝરનું પાણી ગરમ કરો, પાવર ઇઝ પાવર. એમ શક્તિ અનંતી છે તો દુઃખ પણ અનંતુ સહન કરે છે, અને સુખ પ્રગટ કરશે તો પણ અનંતુ પ્રગટ કરશે. એ સર્વ પ્રકારના ભયમાં અનંત દુઃખ છે. અને અપ્રમાદી ને એટલે જાગૃત થયા, ચૈતન્યની જાગૃતિમાં કોઈ રીતે ભય નથી એમ શ્રીજીને કહ્યું છે. જુઓ કેવી વચન શૈલી છે, કથન શૈલી પણ કેવી સુંદર છે. હું કહું છું, હું કહું છું, હું કહું છું એમ અહંભાવ ક્યાંય દેખાય નહીં. તો બહુ સારા સારા ક્લાસ વન ઓરેટર હોય, બહુ સારા વક્તા હોય, પણ અંદર આવ્યા વિના રહીએ ને હું આમ કહું છું, હું કહું છું ને આમ છે, એ અંદર આવ્યા વિના ન રહીએ. આવી મહાન સિદ્ધાંતોની વાત કરતા કરતા પણ શ્રીજીને આમ કહ્યું છે. ભગવાન જૈન પરમેશ્વર નિર્દોષ પરમાત્મા સર્વજ્ઞ દેવે આ વાત કહેલી છે, પણ અત્યારે તો સર્વજ્ઞ છે નહીં, આપે કેવી રીતે નક્કી કર્યું? ઠીક, અત્યારે તો 2500 વર્ષથી તો સર્વજ્ઞના દર્શન થાય એવું છે નહીં, તો કે અંતરજ્ઞાનથી નક્કી કર્યું. પોતાનો જે સર્વજ્ઞ સ્વભાવ એને સ્પર્શીને નીકળેલી વાણી છે. અંદરમાં તો સર્વજ્ઞ સ્વભાવ છે કે નહીં? બહારના સર્વજ્ઞ ક્યારેક હોય ને ક્યારેક ન હોય. આ ભરત ક્ષેત્રમાં, મહાવિદ્ય ક્ષેત્રની વાત જુદી છે, ત્યાં તો નિરંતર હોય છે, સર્વકાળમાં હોય છે, પણ ભરત ક્ષેત્રમાં સર્વજ્ઞના પણ વિરહના કાળ ઘણા લાંબા છે. પણ અંદરમાં સર્વજ્ઞ સ્વભાવ અનાદિ અનંત હાજરા હજુર છે, સંભાળે એટલી વાર છે, એથી વધારે વાર નથી. પોતાના સર્વજ્ઞ સ્વરૂપની સંભાળ કરે એટલી જ વાર છે, અને એ સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શેલી વાણીમાંથી પોતાને પ્રતીત આવે છે કે આ વાત તીર્થંકર દેવે આમ કહે છે. અહીંયા જીન શબ્દ વાપર્યો છે, અનેક જગ્યાએ તીર્થંકર દેવની વાત, તીર્થંકરના નામથી પણ વાત કરી છે કે અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, અને એ એમનો સાક્ષાત અનુભવ બોલે છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. અહીંયા એક બહુ મહત્વની પ્રયોજનભૂત વાત છે. અનેક ગ્રંથોથી સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણવાનું બને છે, એક જ્ઞાનની વૃદ્ધિ થવાનું સાધન છે, એ અનેક ગ્રંથોનો અભ્યાસ કરવાનું બને છે. એની પાછળ હેતુ શું? હેતુ નામ અહીંયા પ્રયોજન લેવું છે. સન્માર્ગને વિશે કોઈ કેન્દ્ર સ્થાને એક વાત હોય તો એવી વાત છે કે આત્મહિતના પ્રયોજનને વળગીને આ માર્ગની અંદર જે કોઈ જગન્ય મધ્યમ ઉત્કર્ષ દશાએ વર્તે છે તે એક જ પ્રકારે વર્તે છે. એનું કેન્દ્ર સ્થાન આ છે. જો પ્રયોજનને વળગીને તત્વ અભ્યાસ થાય તો અલ્પકાળમાં પ્રયોજનની સિદ્ધિ થાય. પ્રયોજન છૂટીને ગમે તેટલો 11 અંગને 9 પૂર્વ સુધીનો અભ્યાસ થાય તો પણ તે પરલક્ષી જ્ઞાન નિષ્ફળ જાય. આત્મકલ્યાણ માટે તો નિષ્ફળ જાય, પણ ગુણ તો ઉત્પન્ન ન થાય, આત્મગુણો તો ઉત્પન્ન ન થાય, પણ શાસ્ત્રીય અભિનિવેશ થવાનો અવગુણ ઉત્પન્ન થાય. લાભ તો ન થાય પણ નુકસાન થાય. શાસ્ત્ર વાંચીને નુકસાન થાય ખરું? વાંચતા ન આવડે તો ચોક્કસ નુકસાન થાય. એટલા માટે તો કૃપાળુદેવે સૂત્ર એવા કેટલાક સૂત્રો લખ્યા છે, શાસ્ત્ર શસ્ત્ર થઈને પરિણમે. અનધિકારી જીવ શાસ્ત્ર વાંચે તો શાસ્ત્ર છે તે શસ્ત્ર થઈને પરિણમે. સોનાની છરી ભેટમાં સારી લાગે, પેટમાં ખુશવા માટે ન હોય, મરી જાય. એ સોનાની છરી છે મારો પેટમાં, એમ કોઈ મારે શોભાની છે એમ અહીંયા એમ કહેવું છે કે સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ એટલે પ્રયોજન માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિના પ્રયોજનને છોડ્યા વિના જે કાંઈ જ્ઞાન કરવું તે કરવું, નહીતર એ માથાકૂટમાં ઉતરવા જેવું નથી. ઊન માર્ગે ગ્રહિત મિથ્યાતના માર્ગે ચડી જવાશે. એક પ્રશ્ન વિચારીએ, એ પ્રશ્ન સ્વાધ્યાયમાં આવે છે ઘણી વાર સામે, કે તત્વજ્ઞાનનો અભ્યાસ 25-50 વર્ષથી કરીએ છીએ, કેમ એનું ફળ ન આવ્યું? અનેક શાસ્ત્રો વાંચ્યા અને ઘણું ઘણું કંઠસ્થ પણ થઈ ગયું વાંચતા વાંચતા, એટલું દ્રઢ થઈ ગયું, પણ નિર્વિકલ્પ સ્વાનુભવ રૂપે આત્મજ્ઞાન કેમ ઉત્પન્ન થતું નથી? વિકલ્પોમાં ચાલીએ છીએ એ તો પોતાને ખબર હોય છે. કારણ એક છે કે પોતાનું પ્રયોજન લક્ષમાં રાખીને એ પ્રવૃત્તિ થઈ નથી. પ્રયોજનને પકડીને એ પ્રવૃત્તિ થાય તો શાસ્ત્રો તો આત્મજ્ઞાનમાં નિમિત્ત થાય એવા જ છે. શાસ્ત્રો તો શાસ્તા પુરુષના વચનો છે, અનુભવ વાણી છે, એનાથી આત્મકલ્યાણ અવશ્ય થાય ક્યારે કે પ્રયોજન આપની પકડ હોય ત્યારે. પ્રયોજનની પકડ એટલે શું? કે અત્યારે હું ક્યાં ઊભો છું અને એક કદમ આગળ વધવા માટે મારે શું કરવું જોઈએ. અલ્ટિમેટ પ્રયોજન મોક્ષનો છે, પાછળ સીધું જે ધ્યેય છે એ તો મોક્ષનું છે, પણ વર્તમાન પ્રયોજન અને અંતિમ પ્રયોજન એ બે વચ્ચે અનુસંધાન હોવું, ક્યાં પહોંચવું છે અને પહેલું કદમ કઈ બાજુ ભરવું જોઈએ કે જે મારી મોક્ષની દિશા છે એ દિશામાં મારું કદમ પડવું જોઈએ, બીજી દિશામાં કદમ નહીં પડવું જોઈએ. એટલે પોતાની યોગ્યતા સમજાય, પોતાની ભૂમિકા સમજાય, એ ભૂમિકાને અનુસરીને વર્તમાન પ્રયોજન સમજાય, અંતિમ પ્રયોજનના લક્ષ્ય, તો જ જીવનો વિકાસ થાય. નહીંતર જે કાંઈ સાધન કરે એમાં ઉભાંગડે, જેને આપણે ગામઠી ભાષામાં શું કહીએ, ઉભાંગડે હાલે છે, પછી એ રસ્તે નથી હાલતો, એ આડોઅવળો ચાલે છે. અહીંયા આડોઅવળો ચાલે એ અક્રમે ચાલીને નુકસાનને નોતરવા સિવાય બીજું કાંઈ કરતો નથી. એને શાસ્ત્રીય અભિનિવેશ તો થયા વિના રહે નહીં. એટલા માટે કે જીવનાદિનો પર્યાય દ્રષ્ટિ છે, પર્યાયમાં અહંભાવ વર્તી છે. કોઈ જુદા પ્રકારની ક્રિયા કરશે એમાં અહંભાવ થશે, કસાય મંદ થશે એમાં અહંભાવ થશે, જ્ઞાનનો ક્ષોભ વધશે એમાં અહંભાવ થશે. પર્યાય દ્રષ્ટિ રહે હોય મુમુક્ષુની ભૂમિકામાં તો જ્ઞાન આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ નથી, અને એ દ્રષ્ટિ હોય છતાં પણ પર્યાયમાં અહંભાવ ન થાય એની કોઈ ચાવી તો હોવી જોઈએ, માસ્ટર કી હોવી જોઈએ. એના માટે આટલું હોવું જરૂરી છે કે અંતિમ લક્ષ્ય પૂર્ણતાનું હોય તો જ્યાં સુધી ગમે તેટલો ફેરફાર થાય તો પણ અધૂરો છે એનું ભાન રહે, અભિનિવેશ ન આવે, અહંભાવ ન થાય, અને યથાર્થ પ્રકારે ક્રમથી જીવ આગળ વધી શકે. એટલે અહીંયા આત્મજ્ઞાનના સંબંધમાં એક બહુ મહત્વપૂર્ણ વાત કહી છે. થોડો વિશેષ ચર્ચીશું. આજનો સમય સમાપ્ત થાય.
હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનાર